ಸರ್ವಪಥಾವಬೋಧನಂ ಜನತಾಯ ಸ್ವತ ಏವ ದುರ್ಗಮಂ ಇತಿ ಚಿಂತ್ಯ ಗೃಹಿತ ವಿಗ್ರಹಂ ಸಹಜಾನಂದ ಗುರುಂ ಭಜೆ. ಸರ್, ಆಪಣೆ ಸರಸ ಏಕ ವಿಚಾರಣಾ ಏಕ ವಿಚಾರ ಚಾಲೆ ಛೆ, ಸಾಂಭಳಿಯೆ ಛೆ ಕೆ ભગવાન સહજાનંદ સ્વામીને ભજીએ છીએ, પણ એ કેવા છે? આમ તો જે વ્યક્તિ કે જે વસ્તુ એનો જેટલો મહિમા સમજાય એટલો જ એમાં હેત થાય. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ એનો મહિમા ન સમજાય ત્યાં સુધી એ વસ્તુ આપણી પાસે હોય, સામે હોય, ઘરમાં હોય, તો એનો કોઈ મહિમા ન હોય. પ્રાચીન યુનિક એવી કોઈ મૂર્તિ તમારા ઘરમાં હોય તમે પૂજતા ન હો, પણ હવે ખ્યાલ નથી કે આની તો લાખો રૂપિયા ઉપજી શકે એમ છે, તો કિંમત નથી. પણ જ્યારે સમજાય ત્યારે, કોહિનૂર હીરો આજે લંડનમાં છે, કેટલી થરી ચોકી વચ્ચે સચવાય છે અને દુનિયાના લોકો જોવા જાય છે. એ કોહિનૂર હીરો એક ખેડૂતને ખેતરમાંથી મળેલો અને એના છોકરા રમતા હતા ગોલકોંડામાં. આ ખેડૂતના છોકરા રમતા હતા, પણ એક ઝવેરીને એના ઉપર નજર પડી ગઈ. એમાંથી આ હીરો વિશ્વવિખ્યાત છે. ઓળખાણની જ વાત છે ને. દુન્યવી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થ એનો મહિમા તો લિમિટ છે, મર્યાદિત છે, એને લિમિટેશન છે. ભગવાનનો મહિમા એનો તો કોઈ અનંત જ, અંત જ નથી, અનલિમિટ છે. હરિ અનંતા હરિ કથા અનંત, ભગવાનનો મહિમા એવો છે કે દેવતાઓ બ્રહ્માદિક ઈશ્વરો મહિમાનો પાર નથી પામી શકતા. કેટલું વર્ણન કરવું, થાકી જાય છે. વાત સાચી છે. દુનિયા, આ પૃથ્વી છે, પૃથ્વીના ગોળામાં જે કાંઈ અત્યારે વસ્તુઓ, પદાર્થ, રસાયણો, કેમિકલો, જે કાંઈ પેલી શોધખોળ આ તે બધું થાય છે, એનું વર્ણન કરવા બેસો તો અત્યારે જેટલું દુનિયામાં પ્રાપ્ત છે, દરેક પ્રકારની વૈજ્ઞાનિક શોધો, સવલતો, એના ઉપર તમે વર્ણન કરી રાખો તો પાર આવે? તો એ પૃથ્વીના ગોળાનો પાર નથી આવતો. તો બ્રહ્માંડો હજી તો અનગણિત છે ને. આઈન્સ્ટાઈને એમ કહ્યું કે હું જે કાંઈ જાણું છું એ કેટલું છે, મહાસાગર પાસે બૂંદ હોય ને એટલું કહેતાય મને શરમ આવે છે. મહાસાગરમાંથી એક ટીપું લો અને ટીપા જેટલું હું જાણું છું એમ કહું ને તોય મને શરમ આવે છે, એટલું બ્રહ્માંડમાં છે, જાણી શકાય એમ જ નથી. નિત નવા રહસ્યો એના ઉપરથી નથી લાગતું કે ભગવાન કેટલો રહસ્યમય છે. કૃતિ ઉપરથી માણસને ખબર પડે ને કેટલું કેટલું ગોઠવી દીધું છે, કેટલું ગજબ. એક માણસનું જીન્સ લઈ લે, રંગસૂત્ર લઈ લે, સાત સાત પેઢીનો ઇતિહાસ બોલે, હવે આ નાખ્યું કેમ છે બોલો? કોઈ અંત નથી, કોઈ પાર. શરીરનો મહિમા કેટલો છે, શરીરમાં થતા રોગનો અંત નથી, એનો પાર નથી પમાતો. લ્યો, રિસર્ચ કરી કરીને થાકી જાય છે તો છેડો આવે છે. કોઈ એમ એમ કહી દે છે કે એક રોગ છે એને અમે સંપૂર્ણપણે જીતી લીધો છે, એવું છે? કઈ નહીં, એનો અંત નથી આવતો. ક્યાં કેટલી અસરો છે. આપણે માખી કે મચ્છર નકામા લાગે છે ને, પણ આપણે ખબર નહીં હોય એનો કેટલો ફાયદો હોય છે. એ જાણવા માટે તો એ સૃષ્ટિમાં ખોવાય તો એને જ જડે ન ખબર પડે. બિન ઉપયોગી એક પણ વસ્તુ ભગવાને બનાવી હોતી નથી, બિન ઉપયોગી એક પણ વસ્તુ ભગવાને બનાવી નથી હોતી. ઘણા બધા જીવ જંતુઓ બેક્ટેરિયાઓ આપણે ખતમ કરી નાખીએ છીએ, પણ એ બેક્ટેરિયાઓ મરી જાય આપણે તોય વૈજ્ઞાનિકોને નથી જ ખબર પડતી. એક દર્દમાં ફાયદો થઈ જાય છે, પણ બીજા કેટલાય દર્દ ઊભા કરી દે છે એ જાણમાં નથી. એવું જીવ સૃષ્ટિમાં છે. એટલે બહુ રહસ્યમય છે, અતિ રહસ્યમય છે. એ તો જો તમે વિચારવા બેસો તો જ ખ્યાલ આવે. સૃષ્ટિ જ આટલી રહસ્યમય છે તો એનો રચયિતા પણ કેટલો રહસ્યમય છે, અંત જ ન આવે. એટલે પછી ભગવાને પોતે સ્વયં કીધું કે તમે ગમે તેટલો મહિમા ગાયા જ રાખો, હું પોતે મારા મહિમાનો પાર નથી પામતો, બીજા કોણ પામે? પોતે પોતાના મહિમાનો પાર નથી પામતો. અને વાત એ સાચી, વાત એ સાચી. ખાલી માણસોનો આપણે વિચાર કરો, 600 કરોડ માણસો ગણીએ, 600 કરોડ બધાની રજે રજની એની પાસે માહિતી છે ને. કારણ કે દુનિયાનો કોઈ પણ છેડે કોઈ જો ભગવાનને પુકારે સાચા દીધી તેને જવાબ મળે છે ને, એનું નેટવર્ક ક્યારેય બીજી બતાવતું નથી, ક્યારેય હેંગ થતું નથી. બધાને પાછું કેટલું કે ક્યાં ભાવથી એ પ્રાર્થના કરે છે, પાછી પ્રાર્થના સાંભળવા જેવી છે નથી સાંભળવા જેવી, બધી વસ્તુઓ એટ અ ટાઈમ એને બધી જ ખબર છે. તમે વિચાર તો કરો, 600 માણસનું પાછું રાત ને દિવસ જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ, સ્વપ્નમાં પણ શું છે તો એક સેકન્ડ માટે સૂતું નથી એ પરમ તત્વ, તો થાય ને આ. અને એવું યુગોથી એ સૂતું જ નથી. એટલે લખ્યું છે જન્મંગલમાં, સદો નિદ્રા એનામાં, સદાને માટે નિદ્રા રહિત છે. ભગવાન થવું બહુ હરું અઘરું, કુવાદ મળે નહી લ્યો, સુવાદ મળે નહીં તો એ દુઃખ કેવું. આપણે માનીએ ભગવાનમાં સુખ, વડતાલમાં ફૂલદોલ નો આ બધા અત્યારે ફાગણિયા દિવસો છે ને, એ ઝૂલા મહારાજે બાંધ્યા હોય, ઝૂલો બાંધ્યો હોય, શ્રીજી મહારાજ ને જાત જાતના ભક્તો ભાવથી બધા વસ્ત્રો લાવતા હોય, ત્યારે સુરતની અંદર એવી બધી બહુ સુરત ને મુંબઈની એ બાબતની વસ્ત્રો ને સુવર્ણના અલંકારો ને એની જાહો જલાલી, વધારે ને વધારે એ જ વસ્તુ ત્યાં એ ભક્તો બધા જાત જાતના સુવર્ણના અલંકારો ને હિરકોરી ધોતી ના બધી કેટલી વસ્તુઓ લાવે, બધી મહારાજ ને ભાવથી ધરાવે, મહારાજ પહેરે, બધાને આનંદ થાય એટલા માટે. હવે એમાં મોજ ચડી ગઈ કોઈને તો એ શાકનો ગાંગડો લઈને મહારાજ ને આમ ઝૂલતા હોય, આવે એટલે લઈને મોઢામાં આવડો ગાંગડો દે, મહારાજ કે સારું બધા સાકર ખવડાવી છે પણ બધા એક એક ગાંગડો ખવડાવો, હવનો ભાવ પૂરો કરી દો. લાખો માણસો બધા એક એક ગાંગડો દેવાનો, કેટલી ખાઈ શકાય સાકર? અરે એક જગ્યાએ તો ખાલી, આ તો હિંડોળાની વાત છે, ખાલી મહારાજ ગામડે ગયેલા, કોઈ ગામ મને લગભગ વડતાલ કે એમ જ જતું, તો પછી હરિભક્તો આવ્યા તો બધા સાકર લઈ આવ્યા, તો એને સાકર મૂકી તો ઓલે બિચારો એટલો બધો પ્રેમી ભગત ને, એને એમ થાય કે કેવળી ધોળી દૂધ જેવી સાકર છે, એ મહારાજ સાકર જમે ને તો મજા આવે. તો મહારાજ એને આગળ મૂકી તો મહારાજ સાકર મીંડ્યા જમવાનું, એટલે જમ્યા એટલે આને બહુ આનંદ થયો, હા મારી સાકર કામ આવી ગઈ. તો એનો પણ એવો એટલો બધો ભાવ ને, તો મહારાજ બીજો ગાંગડો લીધો, ઓલો રાજી થાય કે મહારાજ ને કેવી ગમી, એનો એવો હૃદયની અંદર આમ થાય મહારાજ જમે હજી જમે, તે જમવા જ મીડ્યા. લ્યો સાકર, હવે 2-3 કિલો સાકર લાવ્યો છે, સાકર માંડા જમવા મીડ્યા, તે 1.5-2 કિલો સાકર ખાઈ ગયા. મૂળજી બ્રહ્મચારી બાળે આમથી જોઈ દે, આવીને ખીજાણા, એ તો સખા અને સેવક પેલું જે કઈ ત્રાસ કે હતું ને એ લઈને ઉપાડીને લઈ ગયા. હું ક્યારના સાકર ખાઈ ખાઈ બપોરે હું ખાશો, હવે આ તો બધા હોય કે ભાવ લઈને આવે એટલે તમારે આમને ખાધે જ રાખવાનું, મૂકી દો હવે. સારું, બીજું શું તમે લઈ જાઓ, લેવો. સિંજીવાડાના સોનભાઈ મહારાજને ત્યાં પધારેલા, તે આવીને મહારાજ પાસે બેઠા, પાંચ શેર કેરીનું અથાણું લઈ આવ્યા બરણી ભરીને. હવે એ તો આખું વર્ષ જમે એટલા માટે લઈ આવ્યા હોય, પાંચ શેર કેરીનું, પેલી ચીની માટીની પેલી બરણી આવે ને એ બરણી આખી ભરીને મારા સરસ લુગડું સરસ મજાનો ભાવ થઈને અથાણું બનાવેલું મહારાજ આગળ મૂક્યું. મહારાજ કે સોનભાઈ શું લાવી? મહારાજ કેરીનું સરસ અથાણું છે, એવું સરસ બનાવ્યું છે. મહારાજ કે તારો ભાવ એવો હોય તું મોડું થોડું બનાવે, ઉઘાડી જઈ કોરે કોરું અથાણું ખાવાનું શરૂ કર્યું. આમ સુંઘીને કે આહો બહુ સરસ છે મારે, બહુ સરસ છે, તે કોરે કોરું એમને અથાણું ખાવા માંડ્યા. સોનભાઈ કેટલી રાજી થાય કોરે કોરું અથાણું માંડ્યા ખાવા, એનો એવો હૃદયમાં ભાવ ને તેમનું કોરે કોરું અથાણું ચાલુ જ રાખ્યું ખાવાનું. બોલો, તે અઢી ત્રણ શેર એમનું કેરીનું અથાણું ખાઈ ગયા. ખવાય આપણાથી? સોનભાઈ પછી કીધું, મહારાજ હા હા રાખો રાખો, હે રે પણ તારો ભાવ હતો ને એટલે હું ખાધું. આ અતિ ગમ પડે ને એવા ચરિત્ર છે ને, એ ભગવાનનું, એ ભગવાનપણું છે. આપણે તો જો અધૂરી લીલાનું દર્શન કરીએ ને તો એમ થાય કે આપણા જેવું છો, એને અથાણા ભાવે તો ખરા, એની સાકર સારી લાગે તો ખરી. ના ના, કોઈ પદાર્થ એમને ક્યારે સારું લાગતું જ નથી, પ્રેમ હોય તો જ ગ્રહણ કરે છે, નહીતર એને શું છે? એને ભૂખ નથી, તરસ નથી. જેને ઊંઘ ન હોય એને ભૂખ તરસ હોય જ નહીં. ઊંઘ શું કામ જોઈએ છે? ભોજન પચાવવા માટે જોઈએ છે. ઊંઘ નથી એને ભૂખે નથી. જ્ઞાનીનો ભગવાન ક્યારે ભૂખ્યો તરસ્યો થતો નથી, ભક્તોનો ભગવાન ક્યારે ભૂખ્યો તરસ્યો મટતો નથી. જે ઠાકોરજી ભંડારમાં મૂર્તિ પધરાવી હોય એને આખો દિવસ ચાલુ જ હોય. આ ઠાકોરજી ને તો દિવસમાં ત્રણ વાર આવે, ઓલા તો એક આવ્યો ને બીજો ગયો, લે ઠાકોરજી જળ પીજે, લોટો ધરે છે ત્રીજો આવે, લે ઠાકોરજી જળ પીજે, એને તો પીને પાણી પીધે જ રાખવાનું. એમાં એક ઠાકોરજી એવા હોય જે જળ પીવા ધરાવવાના જ હોય, એને આખો દી પાણી જ પીવા મળે, બાકી જ્યાં સુધી પધરાવે ને ઉખેડી નાખે ત્યાં સુધી એ લાડવો ભાળે જ નહીં, પાણી પીને જ ચલાવવાનું. ભગવાન થવું, ભક્ત થવું સારું, પણ ભગવાન થવું સારું એટલે થતા નહીં, પણ તોય ઘણા થઈ જાય. ક્યાંય 350-400 તો અત્યારે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર આંટા મારે છે ભારત એકલામાં, અને તોય આપણી આવી દુર્દશા છે, કદાચ એટલે જ હશે. આ બની બેઠેલા ભગવાને જ આપણી દશા બગાડી છે એવું લાગે છે. જુલો આવે ને એક સાકર નો ગાંગડો મોડા મૂકે, હવે કોઈ નાનો ગાંગડો ગોતે? સૌને એમ હોય ને એક જ વાર ઝપટ મારી દે આવડો માં, આમ મહારાજ મૂળ પોળું કરે, આ મોડામાં ગાંગડો દે, જુલો આમ જાય અહીં આવે, ગાંગડો હોય નહી. બોલો લ્યો. તે બ્રહ્માનંદ સ્વામી ને તો બહુ વિચક્ષણ, એટલે કોઈને એમ થાય, ઘણાને એમ થાય, જોઈ મારો ગાંગડો અહીંયા મૂકીને ગયા છે, આ શું થતું છે? પણ એ કોઈને ધ્યાનમાં આવે ના આવે એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ભગવાન થવામાં બહુ મજા છે, એ સાકર ખાવાની કેટલી મળે. મહારાજ કે હવે તમે આવી જાઓ, થઈ જાઓ ભગવાન. ના ના મહારાજ, તમારે ના ના, હવે અમારે તમને કરવા જ છે, તમે ઝૂલે બેસો અને હું જ ગાંગડા તમને દઉં અને તમે હવે ખાઓ અને થાવ ભગવાન. એ બ્રહ્માનંદ સ્વામી સખાદ હિંડોળે બેસાડ્યા, માર્યો ઠેલો, આવ્યો હિંડોળો નજીક, મહારાજ આવડો નાનો ગાંગડો જ ગોતી અને બ્રહ્માનંદ સ્વામી મોઢા મૂક્યો, બીજો તૈયાર રાખ્યો ગોતી. હિંડોળો આમ જઈને આવે કેટલી લાગે? 3 સેકન્ડ લાગે. આવ્યો હજી ગાંગડો ભાંગ્યો આમ થઈ ગયો હતો, હોઠ ને જીવ વચ્ચે હજી હતો, ગોઠવાઈ રહ્યો હતો. ભાંગવાની ક્યાં વાત, ગાંગડો બે દાંત વચ્ચે હજી ગોઠવાઈ રહ્યો હતો. મહારાજ કે લ્યો બીજો સમય. હજી સ્વામી સ્વામી કે આનું ઠેકાણું નથી પીડ્યું. ના ના, તમારે લેવો તો પડે, બીજો હલવાડી દીધો. બોલો. ત્યાં આવ્યા પાછા તો બોલવાનો જ વેંત ન રહ્યો, છલાંગ મારીને હેઠા ઉતરી કે મારે ભગવાન નથી થવું. તો થાવ ને, કે હેલું છે ભગવાન થવું. આપણા જેવા લાગે પણ આપણા જેવા નથી, બહુ કઠણ છે. એટલે અનંત મહિમા છે, તમે જાણો ને અનંત. આ બ્રહ્માંડ છે, હવે શનિ નો એક ચંદ્ર છે, એના ઉપર વળી ક્યાંક ઉષ્ણતા દેખાણી છે, જળ દેખાય છે, ન્યા વળી ક્યાંક જીવ સૃષ્ટિ શક્ય બને એવું વળી ક્યાંક વૈજ્ઞાનિકો શોધી કાઢ્યું છે, તો એ ન્યાય છે, ત્યાં પ્લોટ રાખશે. અંત આવે બ્રહ્માંડ નો અંત ને. આ તો એક જ ખાલી પૃથ્વી જ લોક છે, પૃથ્વી લોક એનું ફરતું એક આવરણ છે એટલું જ. હવે એમાંય કઈ અંત આવતો નથી. દૂધ ગંગા, આકાશ ગંગા, મિલ્કી વે, એની આગળ આપણો સૂર્ય છે એ રાયના દાણા જેવડો છે. હવે આમાં ક્યાં અંત આવે? સૂર્ય એમને સળગીએ જ રાખે છે. એનું તમે ફ્યુલ જુઓ, એનો ને એનો ઉર્જાનો વિસ્ફોટ થાય ને એમાંથી એમાંથી પ્રકાશ થાય, એના ને એના કણો સળગે ને એમાંથી પાછો ઉર્જા થાય ને એમાંથી પાછું સર્જન થાય. કેવી ગોઠવણ, અક્કલ વગર થયું છે આ, બહુ ગજબ છે. આપણા બધાનું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એક જન્મની, અનંત અનંત જન્મથી આપણા બધા હિસાબો રાખે. આપણે કોઈની સામે કેવા ભાવથી આંખ મિચકારી, એની એની પાસે નોટ છે કઈ તારીખે એને કેવો ઈશારો કર્યો હતો, આટલું યાદ રાખે. અને બધાનું આટલું યાદ રાખે છતાંય ગાંડો નથી થઈ જતો, નહીતર આટલું બધું આપણે કોઈનું યાદ રાખીએ. અને વિચાર કરો, નિર્લેપ કેવા, હજી વાત આવશે, આજે કદાચ નહીં આવી શકે પણ એક અત્યાર છતાંય કહી દો, નિર્લેપ કેવા, કે ભૂંડામાં ભૂંડી ક્રિયાનો એ તો સાક્ષી છે જ ને. સારી જ ક્રિયા જોવે ને ભૂંડી ક્રિયામાં લુગડું ઓઢી જાય એવો નથી, ભૂંડામાં ભૂંડી ક્રિયાનો પણ એ તો સાક્ષી છે જ. એટલે વચનામૃતમાં આવ્યું છે કે મહારાજ અખંડ ભગવાનની પાસે હોય અને જેવું મર્યાદામાં રહેવાય ને જેવું નિષ્પાપ રહેવાય, શુદ્ધ રહેવાય, એવું દૂર જાય તો પણ એવી રીતે ધર્મમાં રહેવાય અને શુદ્ધ રહેવાય, મર્યાદામાં રહેવાય, એવું કેમ શક્ય બને? મહારાજ કે અંતર્યામી જાણે તો રહેવાય, પાસે જ છે, અહીંયા જ છે. એક દીકરો ને બાપ બે જણા એક બગીચામાં આમ રસ્તે નીકળ્યા ને એમાં પછી હારો આંબાવાડીઓ જોઈ ગયા ને એવી સરસ કેસર કેરી જોઈ ગયા, એટલે એમ થઈ ગયું કે છોકરાને કે બેટા થોડીક લેતા જાય. છોકરો થોડો ડાયો એટલે એને ગમ્યું તો નહીં પણ બાપુજીને શું કે, એટલે હાલ જઈએ. પછી બાપા એને છોકરાને કીધું જોજે કોઈ ભાળી જાય ને જોતું હોય ને તો મને કહેજે, એટલે તરત હું આપણે ભાગી જઈએ, નીકળી જઈએ, કોઈ જોતું હોય તો મને કહેજે. ચારે બાજુ આમ જોયું તો કોઈ હતું તો નહીં, એટલે બાપુજી આંબા ઉપર ચડ્યા અને જેવી કેરીઓ તોડવા માંડ્યા અને છોકરાએ કીધું બાપુજી ભાગજો જોવે છે, અને એને જે હાફડી ફાટી મારી નાખ્યા એવો હેઠો ઉતરો દડમદોડ, છોકરાનો હાથ જાલીને ઠેકતા ગયા, સીધા રસ્તે ચડી ગયા, ઠેકડા મારી મારી શ્વાસ ચડી ગયો થોડો, બચી ગયા. પછી છોકરાને કે ક્યાં હતું ને કોણ કઈ બાજુ જોતું તો એ બાજુ આપણે ન જઈએ. છોકરો કે એમ કોઈ માણસ નહોતું, બે લાફા ઠોકી દીધા. તો શું કહેતો હતો જોવે છે? બાપુજી ભગવાન તો જોતા હતા ને, મને થયું ઉપરવાળો જોવે છે, એટલે મેં કીધું હેઠા ઉતરો બાપુજી ભગવાન જોવે છે. એના બાપને થઈ ગયું કે વાત સાચી છે, ભગવાન તો જોવે છે, જોવે છે ને. હવે આપણે ગમે ત્યાં જઈએ ભગવાન જોવે છે એવું જો આપણને અનુસંધાન રહીએ તો કોઈ ખોટું કામ થાય, પણ આપણે માણસની બીક છે ભગવાનની બીક નથી. જે આપણું જોવે છે સતત એને આપણે ભૂલીએ છીએ, અવગણના કરીએ છીએ અને પાછા એની આગળ જ પાછા માગવા જઈએ છીએ. જે બધું જાણે છે, જેને ઘેરે આપણે ચોરી કરી, જે આપણને ઓળખે છે, જેને આપણે જોયો છે કે એની તિજોરી તોડી છે, માલ વસ્તુ લીધી છે, એની પાસે મદદ માટે જઈએ, એ કેવું શરમ કનક કહેવાય? સમજાય છે વાત? જેના ઘરમાં ચોરી કરવા ગયા, આપણે એ બેઠો છે, જોવે છે, તિજોરી તોડી, પૈસા લીધા, ભાગી ગયા, તો ઓલો બોલ્યો નહીં, બધું જોવે છે, પાછા આપણે જઈને કઈક તમે તમારા ફ્રેન્ડ છો, તમે માતા તો પિતા તમે બંધુ સગા તમે, ઓલો કે કેવી રીતનો સખાન, કેવી રીતનો ભાઈબંધ, કેવી રીતનો માવતર માને છે તું હમણાં તફડાવી ગયો બધું. એટલે કોઈ બહુ સરસ કીધું છે કે હું જ્યારે જ્યારે આમ હાથ લંબાવી અને તારી પાસે માગવા માટે હાથ ફેલાવું છું ને, ત્યારે તરત મારા હાથ અને નજર નીચી પડી જાય છે, એટલા માટે હું માગી શકતો નથી. કેમ? તો કે ત્યારે તરત મને યાદ આવે છે કે મેં આ હાથથી એવા એવા કામ કર્યા છે, તારી હાથ પાસે કયા મોઢે માગું. ક્યાં મોઢે માગ? લાજ આવે રે લેતા તારું નામ, કરીએ એવા કામ પ્રભુજી, કરીએ એવા કામ. અમૃત દીધું પણ નવ પીધું અને વિખના ભરીએ જામ, કરીએ એવા કામ પ્રભુજી, કરીએ એવા કામ. વાત એ સાચી, જેની સાથે ખોટું કરવું એની જ પાસે મદદ માંગે. એટલે પ્રાર્થના છે ને એ પેલા થોડી ભૂમિકાય માંગે છે, આવી થોડી સમજણની ભૂમિકા છે. બહુ એવી પ્રાર્થનાની ભૂમિકાઓની ઘણી બધી વાતો છે, પણ એવી જો બહુ કહેવા જઈએ ને તો લોકો બહુ નિરાશ થઈ જાય, એટલે બહુ પછી એની વાત નથી કરતા. પણ આપણે એટલું તો સમજીએ કે હર પળ આપણને જોવે છે, જેટલું આપણે સાચું કરશું એ સાચું કરેલું કર્મ જ પ્રાર્થના છે, સાચું કરેલું કર્મ જ પ્રાર્થના બની જાય છે. કહેવાની જરૂર નથી રહેતી ને. આપણે ક્યાંય જઈએ છીએ, આપણે ગાડી બેઠા છીએ, ગાડીને કંઈક ખોટ આવી છે, ખોટકાયું છે, મશીન ડેમેજ થયું છે, અથવા તો પંક્ચર પડ્યું છે, આપણી પાસે સગવડતા નથી, પેટ્રોલ ખૂટ્યું છે, ડીઝલ ખૂટ્યું છે, ભોજન ખૂટ્યું છે, કોઈ પણ વસ્તુની એટલા ફસાઈ ગયા છે કે આપણું જીવન જોખમાઈ ગયું છે. એ વખતે કોઈ સામાન્ય બાજુમાંથી કોઈ ખેડૂત કે કોઈ ગરીબ મજૂર કોઈ આવે અને કે તમે સાહેબ થાકી ગયા છો, તમે આરામ કરો, હું પાણી લાવી દઉં, હું તમને ભોજનની વ્યવસ્થા કરી દઉં, તમને થોડો આ કપડું બાંધીને છાંયો કરી દઉં, તમે જરાય ચિંતા નહીં કરતા, તમે થાક્યા છો, એવી બધી દોડી દોડીની મદદ કરે, પાંચ માણસોને બોલાવીને ગાડી રિપેર કરાવી દે, ગાડીની વ્યવસ્થા કરાવી દે, જમવાની વ્યવસ્થા કરાવી દે, ગાડી રિપેર થાય ત્યાં સુધી આરામની વ્યવસ્થા કરી દે, આવું બધું કરી આપે, અને એ ગરીબ માણસ હોય તો આપણે પછી ગાડીમાં સાવ સ્વસ્થ થઈને બેસીને ચાલી નીકળીએ કે બીજું એને કંઈક કહીએ? ખિસ્સામાંથી કાર્ડ કાઢીને આપે, ભેટ સોગાદ આપવાની પાસે હોય સગવડતા ત્યારે તો આપે જ, ન હોય ને તો કાર્ડ આપે, મોબાઈલ નંબર આપે, એડ્રેસ આપે, રાતે કાળી રાતે પણ જરૂર પડે ને ત્યારે તું આવી જાય છે. એનું કર્મ જ પ્રાર્થના થઈ ગયું. પણ હવે શેઠની નજર ચૂકાવીને જે ઓલે ગાડીમાં એક થેલી મૂકી એ ઉઠાવીને લઈ જાય, એને કોઈ એમ ન કે કામ પડે તે આવજો, અડધી રાતે આવજે, એટલે હું અડધી રાતે જ આવું છું એટલે ચોર કહેવાવશું. એટલે એક જણા જેલમાં હતો ને, તો એટલે કીધું કે ભાઈ તને સજા કેમ થાય જેલમાં, તું કેમ આવ્યો? આજે અરસ પર પૂછતા હોય ને, હો ના પરાક્રમ, કે ભાઈ તને જેલમાં આવવાનું કેમ થયું? તો કે મેં છીંક ખાધી એમાં જેલમાં આવ્યો. એટલે ભાઈ છીંક ખાવા તો સર્વ સ્વાતંત્ર હક છે, લોકશાહીમાં કે રાજાશાહીમાં છીંક ખાવા ઉપર કઈ થોડું કઈ પાબંદી હોય, સ્વતંત્રતા છે. છીંક ખાધી એમાં જેલ પડે તો હા, અડધી રાતે ખાધી ને બેંકમાં ખાધી તો પછી પકડાઈ જાય, પછી તમારે અહીંયા આવવું પડે, એ વાત છે. એક જણો સાંભળી ગયો છે, હશે એનું ગર્વ હશે. બોલો. એના મિત્ર ને પછી મળવા ગયો ત્યારે હોસ્પિટલમાં પીડ્યો હતો, બે પગ ભાંગી નાખ્યા પગ. એટલે તો કેમ થયું કે આ વાલા હાસ્ય કલાકાર ને સાંભળવા ગયા તા? નહોતું કીધું હશે એનું ગર્વ હશે. હા, તે હશે એમાં ટાંટિયા ભાંગી ગયા. એટલે હશે એમાં ટાંટિયા કેમ ભાંગી જાય? તો કે હટો કટો માણસ નીકળ્યો ને દાંત કાઢ્યા તેને એવો માર્યો ને બે પગ ભાંગી નાખ્યા. ભાઈ એમ એટલે બધા સૂત્રો ને સમજવા જોઈએ. હાલો જતો હતો ને ઉપર, આમ કામ ચાલતો ગમે તે કોણ જાણે, ઈંટ પડી ને તાનો એવો મગજ ગયો, જો આગળ પડી એક સેકન્ડ આમ પાછળ પડ્યો તો મારો તો તોલો રંગાઈ જાત, આ ઈંટે એટલે લઈને મારી નાખું. કોણ છે એ ધ્યાન નથી રાખતા. ઉપર ગયો ત્યારે આવો માણસ છે ને કસરત કરતો હતો. અરે હા જોયો એટલે ઓલો કેમ આવ્યો? કઈ નઈ, આ તમારી ઈંટ પડી ગઈ ને આપવા આવ્યો છું. તમે મસલ્સ ની કસરત કરો છો એ તમારે જરૂર પડે ને એટલું આપવા આવ્યો છે. લ્યો હા ભાઈઓ જા, જાવાદી એ જ મોટી વાત, નહીં ઈંટમાં બચી ગયો તો આમાં ન બચતી. ભગવાન નો મહિમા છે કે અણુ અણુ કણ કણ ક્ષણ ક્ષણ રાજરાજ સ્વપ્ન સુસુપ્તિ ગોર. સ્વપ્નમાં તો આપણે સવારે ઉઠીને એમ કહીએ છીએ કે આ મેં સ્વપ્ન જોયું, એનું આપણે સાક્ષી છીએ. સુસુપ્તિના આપણે સાક્ષી નથી. અને આપણે કેટલા જ્ઞાનથી ભરેલા છે. સુતી વખતે ભગવાનને યાદ કરવાનું આપણને હજારો વખત કહે છે તોય ભગવાન યાદ કરીને સુવે છે કેટલા? અને વિચાર કરો કે કદાચ યાદ કરીને સુઈએ છીએ પણ જેવી આપણને ઊંઘ આવે ઘોર અંધકાર, પછી દેખાય છે કઈ? કઈ દેખાતું? તે ભાઈ રામદાસજી ને મહારાજે પૂછ્યું કે કેમ ભાઈ રામદાસજી કેમ છો? બહુ મહારાજ બહુ આનંદ, ભગવાનનું સુખ વર્તે. અરે મહારાજ, તમારી કૃપાથી જાગ્રત સ્વપ્ન ને સુસુપ્તિમાં ઉજ્જવળ પ્રકાશમય જ્યોતિમાં આપની આવીને આવી મૂર્તિના આ ત્રણેય અવસ્થામાં અખંડ દર્શન થાય છે. ઘોર સુસુપ્તિમાં ઉજ્જવળ પ્રકાશમાં અને મૂર્તિને આપ બેઠા છો એવા ને એવા પ્રત્યક્ષ દર્શન થાય છે. એવા સાધુ આપણે ત્યાં. તો સહજાનંદ સ્વામીની વાત જ ક્યાં છે? અગણિત અપાર મહિમા છે જેને આપણે ભજીએ છીએ, એ તો બહુ મોટી વાત છે. અનંત મહિમા છે ભગવાનનો જેટલો આપણે વિચારીએ. આપણે દિવસના 24 કલાકમાં આંખના કેટલા મટકા માર્યા આપણને ગણતરી છે? આમાંથી કોઈ એમ બોલે કે મેં આજે 12 કલાક જાગ્યો ને એટલી કલાક મેં આટલી વાર આ ઉન્મેષ નિમેષ કર્યા, છે કોઈની પાસે લિસ્ટ? આપણી ઉંમર અત્યારે 50 વર્ષ હોય, 40 હોય, 45 હોય, એ 45 વર્ષમાં આપણે આંખ કેટલી વાર પટપટ આવી એનું કેલ્ક્યુલેશન મારા ઠાકોરજી પાસે છે. હવે તમે એનો મહિમા જાવ ગાવા લ્યો, કેમ પાર આવે? કેમ પાર આવે? ટૂંકમાં આટલો અપાર અપાર મહિમા છે. હું તમે કદાચ આ કોઈ વાળ નથી ગણી શકતા પણ એને તો ગણતરી છે જ. આપણામાં વાળ કેટલા છે એને ગણતરી છે, એમાં એક અંશ માત્ર પણ અજ્ઞાન નથી. બોલો એનો મહિમા બોલો. આમાં હાલતા આમ કરો તો ત્રણ રૂવાડા ઉડી ગયા, આપણું કદાચ ગણી લીધું હોય તો ખોટું પડે, જડે નહીં. પણ ઠાકોરજીને ખબર છે કે આમાં કેટલા ઉડી ગયા, કેટલો મહિમા છે. અનંત એનું જ્ઞાન, એનું રહસ્ય એને કોઈ પાર પામ્યા નથી. એટલે જેમ જેમ જાણતા જાય છે એમ એમ અજ્ઞાની દેખાય છે ઉલટાના. ભગવાનને જેમ જેમ નજીક, કેટલું સરસ મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે આ ચંદ્રનું મંડળ છે અહીંથી તો થાળી જેવડું લાગે. સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં આંબલીની ડાળ પકડીને મહારાજે કીધું કે આ ચંદ્રનું મંડળ છે અહીંથી કેવડું લાગે, થાળી જેવડું લાગે. પણ જેમ જેમ નજીક જાય એમ જેટલો નજીક જાય પછી તો દ્રષ્ટિ પહોંચે નહીં. એમ ભગવાનને જેમ જેમ નજીક થાય, જેમ જેમ નજીક થાય એમ તો એમ થાય ઓહો હો હો ઓ હો હો ઓહો હો હો, આ જાણ્યું નથી એટલે એમ થાય છે ભગવાન આવડા છે. પણ જાણે ત્યારે જ ખબર પડે. પણ એ કેવું થાય છે, દરિયામાં નૌકા નીકળે, સર 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 નૌકા હાલી જાય ને, એટલે માછલીઓ અલી શીલ માછલી વેલ માછલી ડૂબકીદાર રમતી હોય, પેલી ડોલ્ફિન, એ આ નૌકાને જોવે તો એ શું કે ખબર છે, આપણા જેવું જ કોઈ માછલું છે પણ જરા જુદું છે, પણ એના જેવું છે. આ તો કેટલાયને તારીને સામે કિનારે ઉતારી આવે એવું તારનારું વહાણ જહાજ છે, પણ સમજે છે પોતા જેવું. એમ ભગવાન આપણી જેવા જ હોય, ભૂખ લાગે ત્યારે ખાવાનું માગે, તરસ લાગે ત્યારે પીવાનું માગે, અંધારું હોય ત્યારે અજવાળું માગે, થાક થાય ત્યારે ચંપક ચંપી માગે. ગુણાતીતાનંદ સ્વામી બળદગાડામાં બેસી બધા જતા હતા અને એમાં એક વચ્ચે નદી આવી, તેના નદીના પટમાં બળદિયા સાથે ગાડું ખૂંચ્યું ખૂંચ્યું, બધું ઠેઠર્યું, નીકળ બધા હેઠું ઉતરવું પડ્યું. હવે શું કરવું, કોઈ રીતે સારું, એટલું કે બળદને જેમ એમ આમ કરો એમ ખૂંચતા જાય. હવે જો બળદ ગાડું પાછું લઈ લ્યો તમે તો પછી નીકળી જવાય એવું હતું, પણ ગમે એટલું જોર કરે, પાંચ સાત જણા અને આ બળદ અને આખું ગાડું, હવે ઉગારો કેમ કરવો, એટલે બધા ઉદાસ થઈ ગયા. હવે જવું ક્યાં, એમાં એકાદ સાધુ હશે બટક બોલ્યો તો એ બોલી ગયો, લ્યો ગુણાતીતાન સ્વામીને સામે જોઈને, આમ તો બ્રહ્માંડ ફાડી નાખે એવી વાતો કરે છે, પણ હવે આમ તો બ્રહ્માંડ ફાડી નાખે એવી વાતો કરે છે પણ હવે આને આ આને તોર ચડ્યો એટલે તું શું કહેવા માંગે, કાંઈ નહીં અમે તો તમારા આશરે છે બીજું શું. અને સ્વામી બેઠી દડી સાદરને આવ નાખી આગળ જઈ ઊંટડો હાથમાં લઈ સ્વામિનારાયણ કે આમ કરીને બળદ સાથે આખું ગાડું ફેરવીને કે હાલ લે અહીં વયો ગયો બાડલ ગાડું લઈ ઓલા જોઈ રહ્યા. મહારાજ બાપા તમને આવા નહોતા જાણે તો કે હજી મહિમા પ્રગટ જ ક્યાં કર્યો છે કે બ્રહ્માંડ ખડી જાય પણ એ નથી દાબી રાખ્યું છે કે બધું લો આખું બળદ ને બળદ ગાડું આખું ફેરવીને આ બધું મૂકી દીધું. બીડમાં ગયા હતા ઘાસ વાટવા, દર વર્ષે ગાયો માટે જતા હોય ને, ગરીબ ભગત આવ્યા સ્વામી તો ઘાસ વાઢાતું હોય તોય કથા વાર્તા ચાલુ હોય એટલે દર્શને કોઈ કોઈ આવતા હોય, તે શેઠનું નામ અત્યારે મને યાદ આવતું નહીં પણ એ આવ્યા ને કથા વાંચન સારી લાગી. બપોર ટાણું છે તો બપોરે તો ઓલા લોકો તો બધા શું મંદિરેથી નીકળ્યા હોય ત્યારે સૂકો રોટલો કે છાશ કે સૂકો પલાળેલો બાજરો એવું ખાઈને સવારમાં નીકળી ગયા હોય અને આ બપોરે આંસું દેવું. એટલે સામે કઈક ચપટી ચોખા મંગાવીને એને કીધું લ્યો આ ખાવ. બાપા આ કેમ ખાવ, તો કે રાંધી ખાવ, અહીંયા ક્યાં વાસણ છે તો રાંધી ખાય. આ ખાખરાના પાન એનો સ્વામીએ જાતે પડિયો બનાવ્યો, એમાં પડિયો બનાવીને પાણી નાખીને આમને કે આલો મંગાળો કરીને રાંધી ખાવ. અરે સ્વામી આમાં તો રાંધી ખાવ વિશ્વાસ હોય તો. એને એ ખાખરાના પાંદડાનો દોનો બનાવ્યો, એમાં એને પાણી, એમાં ભાત વર્યા અને એટલે તાપ કર્યો, ભાત પાક્યા ને જમ્યો. હવે એને તમે શું કહો, જેના સાધુ નો પાર ન પમાય તો એના ઈષ્ટ નો પાર પમાય નહી, ધારે તે કરી શકે. એવા સહજાનંદ સ્વામી એના ગુણાનુવાદ છે, એના આપણે છે, એનું ભજન છે, એના દાસ છે. પણ નિજ તત્વ પથાવ બોધનમ જનતાયા સ્વતયેવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહીત વિગ્રહં સહજાનંદ ગુરુમ ભજે સદા. હવે આ મેં અત્યારે ઔપચારિક જે તમને વાત કરી એનો મિનિંગ એટલો કે આ શ્લોકમાં કહેવામાં આવ્યો, ગુજરાતી કરી દઉં પેલા. નિજ તત્વ પથાવ બૌદ્ધન, નિજ એટલે પોતાનું, તત્વ એટલે તત્વ, પથ એટલે માર્ગ સ્વરૂપ. નિજ તત્વ પથાવ બૌદ્ધન, અવબૌદ્ધન એટલે જ્ઞાન થવું. ભગવાનનું જે તત્વતઃ સ્વરૂપ છે એનો જે તાત્વિક માર્ગ છે, મતલબ એનું તાત્વિક જે સ્વરૂપ છે ભગવાનનું, એનું અવબોધન, જ્ઞાન થવું એ જનતાયા એટલે લોકોને માટે સ્વતઃ એ દુર્ગમ, એની મેળે આ સમજાય એ શક્ય નથી. કોઈ જીવ, કોઈ માણસ ગમે એટલો ડાયો હોય, ચતુર્વેદ જાણનારા બ્રહ્માનો બાપ હોય, તોય એની મેળે આ ભગવતનું તત્વતા સ્વરૂપ છે એને કોઈ જાણવા માટે સમર્થ નથી. તો પછી બસ એટલા જ માટે શું કર્યું એને, ઇતિચિંત્ય ગૃહિત વિગ્રહ. ઇતિચિંત્ય, એવો વિચાર કરીને, એવું ચિંતવન કરીને શું કર્યું, ગૃહિત એટલે ગ્રહણ કર્યું, વિગ્રહમ એટલે મનુષ્ય દેહને ધારણ કર્યો, એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. કોઈ સંજોગોમાં કોઈ ઓળખી ન શકે, મરી જાય તો એ હાથમાં ન આવે, કોઈ ગમ ન પડે, મન વાણીને જે અગમ છે એને જાણી જ ન શકે કોઈ, એ જાણી શકે એટલા માટે એ માણસ થયા છે, એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. જણાવવા માટે હું તમને એમ કહું કે આફ્રિકાનો એક પ્રદેશ છે અને ત્યાં સીસલ ટાપુ છે, ત્યાં એક સરસ મજાનું પિયા પે નામનું ફળ થાય છે, તમને મગજમાં કઈ આવ્યું? અને એ પિયા પે ફળ એવું છે, એ મોટું એનું જાડવું થાય લીમડા જેવડું, પાછું એ પિયા પે ફળ છે એ એનું તમે શાક કરો, એના ઢોકળા કરો, એના તમે ભજીયા કરો, એને બાફીને ખાઓ, એને શેકીને ખાઓ, અને પાછું ફ્રૂટ છે એટલે ફરાહાર, એકાદશી દિવસે ખાઓ, ફરાળ કરો, મજા કરો, બહુ સરસ સરસ પૌષ્ટિક છે, સરસ મજા. મગજમાં કઈ આવ્યું? ક્યાંથી આવે? સ્વતઃ એવું દુર્ગમ, જોયું નથી, જાણ્યું નથી, તો એનો આકાર હાથમાં નથી આવવાનો, એનો સ્વાદ ચાખ્યો નથી તો સ્વાદ આવવાનો નથી. સફરજન જોયું છે તો તમે તરત મગજમાં આવી જાય ને, સફરજન આવું ઊભું ગોળ લીલું એકદમ આસમાન, બહુ સરસ કથ્થઈ, બહુ સરસ સ્વાદ, બધું આમાં ભણકારા વાગી જાય ને, પિયા પેના ભણકારા વાગ્યા કેમ? સ્વતઃ એક દુર્ગમ, જોયું જ નથી તો ક્યાંથી આવે એમ? આ ભગવાનનો સ્વાદ બ્રહ્માદિક ઈશ્વરો કે દેવતાઓ કોઈ પણ સંજોગોમાં લઈ શકે એમ નથી. અને આજની તારીખમાં પણ બ્રહ્માદિક દેવતાઓને એ પુરુષોત્તમનો સીધો કોન્ટેક્ટ નથી. બહુ જરૂર પડે તો આકાશવાણી, ટેલિફોનિક વાત થાય, રૂબરૂ મુલાકાત થાય જ નહીં. એ રૂબરૂ મુલાકાત મને ને તમને ભારત વર્ષમાં છે, બીજે નથી. લ્યો બીજે નથી, સગવડતા નથી, બીજે નેટવર્ક જ નથી. એ મહિમા આ ભારત વર્ષમાં પાયમાનો મનુષ્ય દેહનો છે, એ મહિમા મનન તમારો છે કે આપણને સહજાનંદ સ્વામી મળ્યા છે એનો મહિમા છે. પણ આપણને આપણી ખબર નથી, ગાયના જ આંચળમાં અમૃત જેવું દૂધ છે, પણ ગાય ઓખર કરે છે. ઓખર કરે છે ખબર પડે ને? ઓખરની ખબર નહીં નથી અમારે, લગભગ 3-4 જણા સિવાય ખબર, કોઈને ખબર નથી ઓખર ગાય કરે. એટલે ક્યાંથી મારી વાત પડે? લ્યો પી આપે મગજમાં ક્યાંથી આવે? અરે ગાય ઓખર કરે, ગાય કેવી દેવતા, એને પૂંછડે પાણી રેડે, કપાળે ચાંદલો કરે, ગૌધાણ દાણા ગોળ મીઠાઈ સરસ ઘાસ એને ખવડાવે, ચાંદલા કરે, આરતી ઉતારે, હાર પહેરાવે, પૂજન કરે, બળેવ છે, બળચો જ છે. હે, પણ ગાયને છૂટી મૂકો તો ઓખર કરે. ઓખર કરે એટલે છોકરાઓ જ્યાં કળશીએ બેસી ગયા હોય ત્યાં સૂકું થઈ ગયું હોય એ ખરાબ ગંદકી ગાય ખાય, જાડો ખાય. આટલી પવિત્ર છે, પુરાણમાં જુદી આખી કથા છે. ગાય એકવાર ખોટું બોલી છે એટલે એને સાપ લાગ્યો, તો આખી પવિત્ર છે, પણ તારું મોઢું આ છે ને ખોટું બોલ્યું ને એટલે ઓખર કરશે, એ વિષ્ઠા ખાય છે. ગાયને છૂટી મૂકો તો વિષ્ઠા ખાય, આખી ગાય પવિત્ર. લ્યો એ ગાયને ખબર છે કે મારે પૂછડે પૂજન થાય છે, જેની પાછળ ઉઘાડે પગે કૃષ્ણ ફરે એટલું ગાય નો રૂમાડે રોડે દેવ 33 કરોડ દેવ એમાં છે, પણ એ ગાયને ખબર, ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું ગૌમૂત્ર, જેને કોઈ મૂત્ર તે પવિત્ર હોય મૂત્ર. એક જણો મને કે હવે એને હું ભાન હાન કાંઈ રહ્યું નહીં, કાંઈ મને કે આ ગૌમૂત્ર ની દવા થાય તો ભેંસના ગૌમૂત્ર ની કેમ નથી થતી? મેં કીધું તું જરા વિચારીને બોલ, ભેંસનું પાછું ગૌમૂત્ર કેમ કહે છે? ગાયનું મૂત્ર એનું નામ ગૌમૂત્ર, તો ભેંસનું ગૌમૂત્ર એની દવા કેમ નથી? મેં કે ભેંસનું પાછું એનું ગૌમૂત્ર ખરેખર બોલ્યો તો ખરેખર આ એકદમ એકદમ રિયલ કન્ડિશન. હા, ખોટી વાત એક જરાય નથી કરી આમ. બોલ્યા પછી એને એમ થયું નથી, આપણે ઘણી વાર વાત બોલી જતા મને કે હાલો હાલો મારી પાસે એને નંબર નથી, તો કે મોબાઈલ કર લે, ફોન કરીને પૂછ લે નંબર લે, ફોન કરીને નંબર પૂછ લે. એટલે ભાઈ એ પૂછ, એ તો પૂછવું છે, એ નંબર જ નથી, કાગળ લખીને એડ્રેસ મંગાવી લે ને, કાગળ લખીને એડ્રેસ મંગાવી લે તો પછી એડ્રેસ તો છે, ક્યાં છે વાત ક્યાં છે ભાઈ? બે માણસ ને એક સરદારજી હાલ આવતા, હવે એ શું હશે? બે માણસ ને ત્રીજું શું? ગણતરી જ નહીં અમારી. અને એ ગણાને મોડું મોડું સમજાણું, હવે એનું એ કેમ કરવું? એક જણો કે મમ્મી ની મોટી બેન હોય, મમ્મી ની મોટી બેન એને શું કહેવાય? તો કે મેક્સિમમ. તો નાની બેન ને? તો કે મિનિમમ. એટલે ટૂંકમાં આપણને આપણનો મહિમા નથી. તો એવા જે સહજાનંદ સ્વામી છે કે જે સ્વરૂપ ક્યારે નજરમાં ના આવે, ઓળખ્યામાં ના આવે, સમજવામાં ના આવે, એ સમજાય ઓળખાય એના માટે એમણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, એવા સહજાનંદ સ્વામીને હું ભજવું છું. હવે એ વાત છે, એને વિશેષ કંઈ પછી આવતી વખતે આપણે લેશું, પણ હજી હું તમને કહું છું તમે થોડા વહેલા આવો તો. આ સ્તોત્ર પણ ઘણાને આવડતું નથી, કેવું છે દિવ્ય, રોજ પાઠ કરવા જેવું છે, રોજ રોજ પાઠ કરવા જોઈએ, એમાં આપણા જીવનની ફિલિંગ્સ છે. રોજ બીજા સ્તોત્રો તો તમે કરજો, કરતા હશો, નહીં કરતા હોય તમને જાણો, તમારો રામ જાણે, તમારો અંતર્યામી જાણે, તમે જાણો. પણ આ તો રોજ સવાર કે સાંજે સ્તુતિ કરવા જેવું છે, શરૂઆત જ ત્યાંથી જાય છે. તમે નક્ષિક સુખી હો ને તો પૂજાય ન કરતા, હું તમને કહું છું, સભામાં ન આવતા, કોઈ મંદિરે જતા નહીં નક્ષિક સુખી હો તો, નકામો ટાઈમ ઓફ વેસ્ટ ઓફ ટાઈમ છે. પણ જો દુખી હો તો શરૂઆત જ અહીંથી થાય છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલં સહજાનંદ ગુરુમ ભજે સદા. લાંબા થઈને પડી સીધો જ ઉદ્ગાર નીકળે ને ભવ સંભવ ભીતિ ભેદન. હે મહારાજ, આ સંસારમાં ડગલે ને પગલે હુળા ઉભા થાય છે, ડગલે ને પગલે ભય પેદા થાય છે. ઉઠીએ ત્યાં શેર બજાર નો કડાકો થાય, જાજરું જવું પડે છે. પૂછી ના લઈ લઈને કર્યું, હવે આ મકાન વેચવાના વારા આવ્યા, લગ્ન થયા એને 6 મહિના થયા છે, હજી મોટા મોટા વચન આપ્યા હતા તને અમદાવાદ જ રાખીશ, અને હવે ગોમડે જવાનું ટાણું આવ્યું, ઘરનો બંગલો લઈ દઈશ ને ગાડી આવી જશે, પછી તો આપણે જલસા ને જલસા જ, બસ અહીંની દેશી કેરી તો ખાસું જ નહીં, મુંબઈ થી આપણે રાતનગરી હાફૂસ મંગાવીશું ને અહીં તો ગોટલાય ખાવા નહીં મળે. બોલો.
ફોર વ્હીલ ની વાતો કરીને સાયકલ ના ધડા નો રહ્યા બોલો. વાતો મંડપમાં લગ્નમાં જતા પહેલા એવી બધી વાત કરે, હવે આમ બદલી નાખો, દુનિયા બદલી નાખો, સમાજ બદલી નાખો, સરકાર બદલી નાખો, મુખ્યમંત્રી બદલી નાખો, શિક્ષણ મંત્રી બદલી નાખો, તું લેંઘો બદલી નાખ, શેર બજાર નો ભાવ ડાઉન છો, પલ્લી ગયો છે, લેંઘો બદલી નાખ, બાકી કઈ તારે કરવા જેવું નથી.
એટલે જો ભવ સંભવ સ્તોત્ર દિવ્ય છે, આપણે નકશિક દુઃખ છે, અનંત ટેન્શન છે, અનંત સ્ટ્રેસ છે, વિપત્તિઓ છે, જાત જાતનું છે, આપણાથી ન પેદા થયું હોય તો ઘરમાંથી પેદા થાય, પાડોશમાંથી પેદા થાય, રાષ્ટ્રમાંથી થાય, સમાજમાંથી થાય, ગામમાંથી થાય, ગમે ત્યાંથી થાય. એટલે આ સંસાર છે એમાં ડગલે ને પગલે ભવ ભીતિ દુઃખ થાય જ છે. તો એનું રક્ષણ કરનારા, મોચન કરનારા તું જ છે, કરુણાળુ છે, એક એક મંત્રોમાં દિવ્યતા ભરી છે. એવું સ્તોત્ર પાકું થાય, એના અર્થો મનમાં યાદ રહે, ભાવ યાદ રહે, અને સહજાનંદ સ્વામીને ભજીએ છીએ એનો મહિમા સમજાય, તો આપણું જીવન, આપણે આપેલો સમય એ સાર્થક થઈ જાય. આગળની વાતો આવતી વખતે. સહજાનંદ સ્વામી મહારાજની